તારીખ 26/6/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 32
જ્ઞાન આપણે વધુ કામાથી જમા કરવાની શક્તિ ક્યાં વધેલી છે એને જ્ઞાન શક્તિ કહે છે. આ જ્ઞાનની સ્વભાવ છે, અંતર્દૃષ્ટિમાં આવશ્યક છે, બાહ્ય દ્રષ્ટિથી એવી વિચિત્રતા સંભવે છે કે કોઈ ચતુર્થ પુરુષના વર્તે ધર્માત્માને બાર મંગળનો ઉઘાડ સંભવે છે સૂક્ષ્મ જ્ઞાનમાં, અને કોઈ છઠ્ઠા સાતમાના જ્ઞાનમાં દુર્ભાગને નવ તત્વના નામ પણ યાદ નથી આવે. નવ તત્વનું ભાવનાને જ્ઞાન હોય એ તો શંકાનો વિષય નથી, પણ આત્મસ્વરૂપનું ગ્રહણભૂત જે જ્ઞાન છે એ જ્ઞાન જે ઉપયાગને છે એટલી શક્તિ બાર મંગળ મારે શૂન્ય દ્રષ્ટિએ પરમાત્મા સંતોષને લીધે સેવા જ્ઞાનની શક્તિ અપેક્ષાએ છે, અંતરશક્તિ અપેક્ષાએ છે, ભાવના ઉઘાડની વિચિત્રતા આવી પણ શકે છે. તેથી આત્મજ્ઞાનનું માપ ઉઘાડ ઉપરથી કરી શકાતું નથી. શાસ્ત્રજ્ઞાન ભણવું હોય, અનુપૂર્વકનું જ્ઞાન એનાથી કોઈ આત્મજ્ઞાનનું માપ કાઢવું એ માપ મારવાની બહિર દ્રષ્ટિની કાર્ય પદ્ધતિ છે, એમાં દોષવાની સંભાવના છે. તેથી ન્યાય સિદ્ધાંતનું પડશે, એ ક્રૂર સિદ્ધાંત પડશે કે જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ થશે. કોઈ પણ તથાવતીઓને માને જીવને એક ક્ષણ પણ અંતર્ભૂત જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ જરૂર નથી. આત્મજ્ઞાનનું એટલું મહત્વ છે કે જો કોઈ પણ તથાવૃત જોગ માનીને એટલે એવો કોઈ સત્કૃષ્ણ અથવા કોઈ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તેવી યોગ્યતા પોતાના આત્માની વિશે સમૃદ્ધ થાય તો જીવને અંતર્ભેદ જાગૃતિ થાય. એની પહેલી ક્ષણમાં એટલી શક્તિ છે કે ત્યાં મોક્ષનો રિઝર્વેશન થઈ જાય છે, મોક્ષ સિક્યોર થઈ જાય છે, મોક્ષ ત્યાં નિશ્ચિત થઈ જાય છે અને અનંત સંસાર પરિભ્રમણનો છેદ ઉડી જાય છે. પ્રથમ આત્મજ્ઞાનની એક ક્ષણમાં એટલી શક્તિ છે, એટલી તાકાત છે કે મનને અનંતતાનો ભૂક્કો ઉડાવી દે છે. એ લીધે તો નાવડા એક ક્ષણ છે. આત્મનું મહત્વ પ્રથમ સ્વાનું ભવને પ્રથમ ક્ષણમાં હોય તો જેનો અનુભવ કરવામાં આવે છે એ આત્માની શક્તિ કેટલી બેહદ અને અપરિચિત હોય એનો શું જ્ઞાનમાં અનુમાન થઈ શકે છે, શું જ્ઞાનમાં તેનો અંદાજ આવી શકે છે. એટલે એ બધી બાબતો આત્મસ્વરૂપનો મહિમા કરવા કે કોઈ પણ તથાવતીઓને પામીને એટલે યથાયોગ્ય પરિસ્થિતિમાં આવીને જીવને એક ક્ષણ પણ અંતરે જાગૃતિ થાય એટલે કે આત્મસ્વરૂપનું જ્ઞાન થાય, અનુભવ થાય તો તેને માટે મોક્ષ વિશેષ ગુણ નથી. અસંખ્ય સમયમાં એ પરમાત્મા અવશ્ય મોક્ષાને પામશે એમાં કોઈ સંશય રાખવાની નથી. હવે એ છે કે મોક્ષ પણ દૂર છે, આવા જીવને મોક્ષ દૂર નથી તો એવા જીવને મોક્ષ દૂર છે કે અન્ય પરિણામમાં જેટલી તાદાત્મક जीव की अन्य परिणाम भी देवी भाव परिणाम आत्म परिणाम चीन भिन्न एवं परिणाम बिजली जागना एवं परिणाम स्वभाव जाति की विरुद्ध जाति का एवं परिणाम 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 कहते हैं ऐसे अन्य परिणाम लाभ द्वेश सर्व प्रकार का विभाव समावेश किया जाए તેનું પરિણામ જેટલી તાદાત્મવૃત્તિ છે એટલે તદ આત્મવૃત્તિ આત્મવૃત્તિ એટલે હું પ્રણાલી વૃત્તિ એટલે તેમાં હું પ્રણાલી વૃત્તિ રાગાની ભાવમાં એકમ ભાવ વૃત્તિ તન્મયાકાર વૃત્તિ તીવ્ર રસોઈ કરીને અભેદને આત્મા અનુભવાય છે એવી જે વૃત્તિ તે વૃત્તિ જેટલી હોય છે તેટલો જીવથી મોક્ષ દૂર છે અથવા બીજી ભાષામાં એમ કહી શકાય કે અન્ય પરિણામમાં જેટલી તાદાત્મક વૃત્તિ છે તે જ જીવને ભાવબંધ છે તે જ જીવને બંધન છે અને તે જ બંધન તે મોક્ષથી વિરુદ્ધ તત્વ છે બંધ અને મોક્ષ એ બંને પ્રતિપક્ષમાં આવેલા તત્વો છે તો જે બંધમાં છે જેટલો ભારે બંધમાં છે તેટલો મોક્ષથી વિરુદ્ધ છે એ તો સુધી થયેલી વાત છે તેથી તીવ્ર રસે કરીને જીવ જેટલો અન્ય પરિણામે પરિણમે છે કેટલો તે મોક્ષથી ભાવમાં વિશેષ બની જાય છે તે વિશે પ્રારંભમાં ગોપાળુને જે વાત કરી છે તે વિશેમાં પાલુષમાં તે કોઈ પણ ઉદયના પ્રસંગમાં સંસારની જીવને આખે કરવામાં આવે નિરંતર વર્તે છે જ્ઞાનાવતી કૃષ્ણાવતી વેદની નામ ગોત્રને આયુષ્ય કે આઠે કર્મનો ઉદય નિરંતર વર્તે છે એ ક્ષણમાં આ કર્મનો ઉદય જાણવાની ના વર્તે આઠે વિગ્રહ ગતિના સાત કર્મનો ઉદય છે આયુષ્ય કર્મનો ઉદય નથી એ તો સમય પસંદ છે પણ સ્થૂળ તેથી નિરંતર વર્તતા ઉદયમાં સત્પુરુષની એ આજ્ઞા છે એ શિખામણ છે કે તીવ્ર રસે કરીને પરિણામ મંદ રસે પ્રવેશ કરવો મંદ રસે પરિણમવું અને મંદ રસે પ્રવર્તતા એ જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનો દ્વાર છે આપણે વાત કરી છે અહીંયા કહે છે કે અન્ય પરિણામમાં જેટલી તાદાત્મક વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે એ બંને વાતમાં અનુસંધાન મળે છે સમજી થાય છે કે જો જીવને બંધથી નિવૃત્ત કરવું હોય નવા બંધ બંધમાં ના આવવું તો પછી અને મોક્ષ પ્રત્યે ગતિમાન જરૂર હોય તો એને અન્ય ભાવમાં ઉદય ભાવની અંદર રસના પરિણામ છે એ રસના પરિણામ મંદ થાય અને મંદ થઈને અભાવ થાય એવા પરિણામને પરિણામની અનુભૂતિ છે આ અહીંથી બંધ મોક્ષની વ્યવસ્થા લીધી છે બંધમોક્ષની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે જૈન દર્શનમાં જે રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે તેવી વિશ્વના કોઈ દર્શનની અંદર બંધમોક્ષની વ્યવસ્થામાં નિરૂપણ નથી તેવું તો નથી પણ તેની સરખામણીમાં કોઈ ઊભો રહી શકે એવું પણ નથી તેવી અવદ્વિતીય બંધમોક્ષની व्यवस्थित निरूपण पद्धति जिनागम में विषय वेदनागम विष्णु ने अंदर सबसे विशेष महत्व है। ये महत्व अपने लिए कोई पर अन्य दर्शन मना शास्त्रों विषय कोई युक्ति थी कोईपण प्रकार से કોઈપણ મધુર ભાષા ખાસ કરીને ભાષાની મધુરતા છે એ બાળ દ્રષ્ટિએ જીવનને આકર્ષણનું કારણ થાય છે। એ જિનાગતની નિરૂપણ પદ્ધતિ સાથે સરખાવીને શકાયેલી એ સ્થિતિમાં બધા ઉભા છે એટલી વિશેષતા જોઈને ક્યાંય પણ લાભો પામવા ઇન્ટરનેશનલ સિટી છે અહીંયા તો દુનિયા ભરના મુદ્દાઓ આવે છે અને તેથી ભાષાની છતાં ભાષા શ્રેણી ક્લાસ વન વાળા તરીકે કરવામાં આવે છે ફર્સ્ટ ક્લાસ વાળા અને ભાષાની મૂળતા એ આથી પ્રકાર જોઈને ક્યાંય પણ ગ્રામો પામવા જેવું નથી અન્ય દર્શનને વિશે અન્ય દર્શનની વાતોને વિશે કેમ કે બંધમોક્ષની સુવ્યવસ્થા અને સુવ્યવસ્થિત નિરૂપણ જેની દર્શન વિશે જ્ઞાન જોવાનું જ્યાં સુધી તત્વજ્ઞાન એટલે ફિલોસોફીના વિષયને લાભ વધે છે વિદ્યમાન દર્શનોમાં જૈન દર્શન પછી તત્વજ્ઞાનનું વિશાળતા વેદાંત દર્શન છે બાકીના બધા દર્શન ભેટ છે એ વેદાંત દર્શનમાં થોડું માથું ભાયું છે એટલે ખ્યાલ આવ્યો છે પહેલા એમાં માથું મારવાનું ગયું છે પછી આમાં માથું મારવાનું ગયું છે એટલે ખ્યાલ આવ્યો છે કે જૈન દર્શનમાં જે વસ્તુના સ્વરૂપનું નિરૂપણ છે તેના અનંતમાં ભાવે પણ બીજા કોઈ દર્શનમાં અથવા કોઈ પણ દર્શનમાં વસ્તુના સ્વરૂપનું નિરૂપણ છે તેનાથી અનંતનું વસ્તુ સ્વરૂપનું તેથી ક્યાં પણ જ્ઞાન પામવા જોઈએ ક્યાંય પણ ભાષાની કોઈ વિશિષ્ટ પરિસ્થિતિ જોઈને લપસવા જેવું નથી કે આયામાં કાંઈક માન લાગે છે અને માટે કાંઈક અહીંથી પણ કાંઈક શીખી લઈએ અને સમજી લઈએ એની ભૂલ જાણે અજાણે પણ કરવા જોઈએ જો કોઈ આત્મયોગ બને હવે આગળ થાય છે કે જો કોઈ આત્મયોગ બને તો આ મનુષ્યપણાનું ભેદ કોઈ રીતે ન થઈ શકે તેવું છે આત્મયોગ એટલે શું યોગ એટલે યોગ્યતા અને આત્મ એટલે આત્મપ્રાપ્તિની યોગ્યતા એને આત્મયોગ કહે છે આ જીવે આ મનુષ્યને પ્રાપ્ત કર્યો છે એને કોઈ કાકતાલીય ન્યાયથી પ્રાપ્ત કરેલો છે કાકતાલીય ન્યાય શું કાગડાને બેસવું ને ડાળને પડવું કાગડો બેસે એટલે ચારને દાળનો થઈ જાય એનું કાંઈ વજન કાગડામાં નથી પણ દાળ સડી ગઈ હોય પડું પડું થઈ ગઈ હોય એમાં કાગડો બેસે એટલે બે જોકા વધારે થાય એટલે દાળના વજનથી દાળ પડે લાગે કે કાગડો બેઠવા માટે દાળ થઈ ગયું એનું ખરેખર નથી પણ આવું જ્યારે જોવામાં આવે છે કે જે પછીતર બને એમ જીવે મનુષ્ય પણ પ્રાપ્ત કર્યો છે મનુષ્ય જે આવ્યો છે ભાવના અભાવ કરવા માટે આ દેહ જન્મ છે. કે મોક્ષ જીવને એ લાગવું જોઈએ, એને માનવું જોઈએ કે આ ભગવત અને ભાવનો અભાવ કરવા માટે લાગે છે. ભાવના અભાવ કરવાની કાર્ય પદ્ધતિ, ભાવના નાશ કરવાની રીત શું છે, એ અનંતકાળમાં ગુપ્ત એલો રહસ્ય છે. એને ટોપ સિક્રેટ એ વાત કોઈ પરમ પુણ્યના યોગે ખુલ્લી રીતે એને સામે આવેલી છે. આપણે નિષ્કાળ કરવાથી સત્પુરુષોએ એ વાતને સ્પષ્ટ કરી છે. અને એ વાત સમજવાનો જયારે મોકો મળ્યો છે, તપ મળી છે, ત્યારે અંતરમાંથી આત્માનો એક અવાજ રહે છે. અને એ અવાજ એમ કહે છે, એ અવાજ એવો સંભળાય છે કે ખરેખર આ આત્માને હવે ભવભ્રમણ નથી લાગતું, ભવભ્રમણનો નાશ કરવા માટે આ ભવભ્રમણ લાગે છે. ભોગ ભોગને એશ આરામ કરવા માટે આ ભવ છે, એ વાત તદ્દન વિસ્મરણ કરવા યોગ્ય છે, એનું સ્મરણ કરવા યોગ્ય છે. પણ અંદરથી આત્માનો એક પોકાર આવે કે હવે ભવભ્રમણનો નાશ અવશ્ય થઈ જશે, એવી કોઈ આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા એને અહીંયા આત્મયોગ કર્યો છે. ભવભ્રમણનો નાશ તો આત્મજ્ઞાનથી થાય છે, આત્મજ્ઞાન સિવાય અંતરભેદ જાગૃતિ નથી, અને તે સિવાય પકડીનો નાશ નથી. તેથી જો કોઈ આત્મયોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે છે. અને એવી યોગ્યતા જો આ જીવી પ્રાપ્ત ન કરે તો આ મનુષ્યપણાની કિંમત ઉકેલી બોડી એટલી મન એને સમજવા આપનું આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતાનું મહત્વ છે. જીવને પ્રેરણા મળે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં પ્રોત્સાહન મળે એવા વચનો છે કે જો કોઈ આત્મયોગ મળે તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે, કોઈ એની ટર્ન નથી. સોનામાં એની કિંમત કરવી, રૂપિયાના પાયામાં કરવી, હીરામાં કરવી, પ્લેટિનમાં કરવી, સેમાં કરવી, એમ કોઈ ટર્ન નથી. કોઈ ટર્મિનોલોજીમાં એ વિષય નથી કે સેનાથી એનું મૂલ્ય કરી શકાય. પ્રાય મનુષ્ય દેહના આવો આત્મયોગ ચાર ગતિમાં, ત્રણ ગતિ આત્મજ્ઞાનની પ્રાપ્તિની યોગ્યતા માટે પ્રાર્થ અસંભવ જેવી પરિસ્થિતિમાં એ ગતિની અંદર જીવોના પરિણામ હોય છે. નર્થ ગતિમાં કેટલી પ્રતિકૂળતા અને પ્રતિકૂળતાની વેદનામાં ક્યાંય પણ આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા થાય તેવો દેવલોકમાં એટલા ભોગવભોગની પરિસ્થિતિ ઉભી છે કે ત્યાં આત્મા સાંભળેલો પરિસ્થિતિ નથી. તેના સંતમાનને રાજાઓને અને કોઈ ઋષિઓને આત્મા સાંભળે એવી પરિસ્થિતિ દેખાવી નથી. હિન્દુસ્તાનના વડાપ્રધાનને એને પૂછો કે આત્મા સાંભળે છે કોઈ દિવસ, કોઈ પરિસ્થિતિ જ નથી આવતી. એના કરતા તો દેવલોકમાં અનેક ઉમેરી પરિસ્થિતિ એટલી બધી સાગર છે કે આત્મા સાંભળે એવી પરિસ્થિતિ ત્યાં રાતનો તીવ્ર પ્રભાવ પરિણામની અંદર રાગનો કેટલો બધો તીવ્ર પ્રભાવમાં જીવ તણાવતો હોય છે એ તણાવમાં એને સ્થિર બુદ્ધિથી સ્થિર જ્ઞાનથી આત્મા સાંભળેલી પરિસ્થિતિ નથી વિચાર કરીને અનુભવ કરે પ્રયોગ કરીને અનુભવ કરે તો ક્યાંય ક્યાંય દૂર જાય છે. એવી જ રીતે નરક ગતિમાં દ્વેષના પ્રભાવમાં તણાય છે દ્વેષભાવ વર્તે છે દુઃખભાવ વર્તે છે એમાં તણાયેલ હોય છે. તેવી જ ગતિમાં જ્ઞાન લૂંટાઈ જાય છે. પ્રયોજન દીપનો પ્રયોજનો પર બહુ અલ્પ પરિસ્થિતિ સહની પંચાયતી જીવની હોય છે અસંબિત માનીને કેટલી પરિયોજના જીવને તો વિચાર શક્તિ ખોઈ બેસવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. એને તો આ ભાવિક સમયની અવધિને મદદ નથી તરત જ પ્રગટે છે અને પૂર્વ પરિણામ બાધા પણ કે પૂર્વ પરિણામની કોઈ શરત એના લાગુ કરતી નથી કે પહેલા તમે આટલી માળા કરી લો પહેલા તમે આટલી વાર નમસ્કાર મંત્ર બોલી લો કે પહેલા તમે આટલા ઉપવાસ કરી લો કે કાંતો તમે સમય શિખર લઈ કે શિક્ષણની યાત્રા કરી લો કે કાંતો તમે આત્મનું દાન લઈ લો પછી તમારો યોગ્યતાના નંબર લાગે એ કોઈ શરત એના લાગુ કરે એ શુભભાવને શરત લાગુ પડતે નથી અને અશુભ ભાવનું બાધક પણ ત્યાં લાગુ પડતું નથી. આવી એવી પાત્રતા આપવાની અંદર માર્ગની સુગમતા હોવાથી આ માર્ગ અત્યંત સુગમ અને સરળ છે એમ પોતાને પોતાને સંપૂર્ણ કહે છે. માર્ગ સુગમ છે સરળ છે અને સર્વત્ર માર્ગ સુગમ છે સરળ છે અને સર્વત્ર છે. કોઈ પણ પ્રવેશિત સાધારણો પાત્રતામાં આવે છે એને આત્મજ્ઞાન થાય છે આત્મજ્ઞાન થાય છે એનો અનુભવ થાય છે. આવો જે સુંદર માર્ગ છે વિદ્રાગદેવમાં એની પાત્રતા માટે કોઈ શરત નથી. આવી રીતે વાંક્યાથી પણ જગતમાં તો લૌકિક શિક્ષણમાં પણ જે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ હોય છે એમાં એન્ટ્રન્સ એક્ઝામિનેશન આપવું પડે છે. ચાર્ટર એકાઉન્ટન્ટ થાય છે બધા બીજા થાય છે અને એન્ટ્રન્સ એક્ઝામિનેશન આપવી પડે છે. છ મહિના તરીકે ભણાવે પછી એમ લાગે કે એમાં પાસ થાય છે તો એને ડિગ્રી કોર્સમાં એન્ટ્રી આપે નહીં તો કરીને છ મહિનાની પરીક્ષા આપતા હોય. લૌકિક વિદ્યામાં પણ આટલી શરત મૂકવામાં આવે છે. અલૌકિક માર્ગ એથી પણ સરળ છે એથી પણ છે એ અહીંથી સાબિત થાય છે કે જો જીવ વિચારની નિર્મળતા એ કરીને એટલે આત્મહિતના લક્ષ્ય આને સ્વલક્ષ કહે છે આને નિજહિતનું લક્ષ્ય કહે છે તેનાથી જો પાછો લે બસ હવે સંસારમાં આપણને નિર્ણય કરી નાખ્યો હવે મારે મોક્ષ માર્ગમાં આગળ વધવું છે મોક્ષ પ્રત્યે આગળ વધવું છે સંસાર પ્રત્યે પરિણામ કરવા નથી આત્મ પ્રત્યે પરિણામ કરવા છે એટલો નિર્ણય કરે એ નિર્ણય કરવાની નિર્મળતા આ જીવમાં આવે તો હમણાં જ એને આત્મયોગ પ્રત્યે હમણાં જ એને અત્યારે પાત્રતા પ્રત્યે આ પ્રત્યે કે પરંતુ બાહ્ય પરિસ્થિતિમાં તો અસત પ્રસંગનો ઘેરાવો અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે. અસત્સંગના પ્રસંગો ઘણા છે. આ તો કૃપાળદેવનો 1990 विवेकानंद साधन भागवत कृष्ण प्रकट है। નાટ્ય સંસ્થાઓ નથી, ટીવી નો તો જન્મ જ થયો નહોતો, અને અત્યારે જે પરિસ્થિતિ રંગરાવની નજર સામે દેખાય છે તેવી પરિસ્થિતિ આજે 95 વર્ષ પહેલા નથી, ત્યારે એમ લખે છે કે અસત પ્રસંગનો પહેરાવો વિશેષ છે, તો અત્યારે એને 1000 રૂપિયા નાખવા 1000 રૂપિયાની અંદર ઓછામાં આવશે ફાસ્ટ ડેવલપમેન્ટ છે, અસલ પ્રસંગના ઘેરાવાનું ડેવલપમેન્ટ એકદમ ફાસ્ટ છે, બહુ ફાસ્ટ લાઈફ છે। કારણ એ છે કે આવા લગ્નના સાધનો અને કોમ્યુનિકેશનના સાધનો બહુ વધી ગયા છે। મુંબઈમાં મુંબઈનો વાત કરવી હોય તો ટેલિફોન ન ચાલે, પણ લંડન ને ન્યુયોર્કમાં વાત કરવી હોય સતત વાત થાય છે। જે પશ્ચિમના દેશોનું વાતાવરણ છે ત્યાંની જે હવા છે એ હવા બહુ ગરમ છે, આરોગ્ય અંદર બહુ ઝડપથી પ્રસરે છે। જે જમાનામાં 25-100 વર્ષ લાગે એ હવા હતા એ અત્યારે 1 વર્ષમાં આવી જાય છે, કેમ કે ત્યાં પણ એના પિક્ચરો છે માટે બધું નહીં આવવાનું, અને આવવાનું તો એટલું બધું છે કે સહાર એરપોર્ટ ઉપર કેટલી ફ્લાઇટ આવે છે ફોરેનને એ સમજી ગયું કે ખબર પડે રોજના 60 કરોડ પેસેન્જરો ફોરેન જાય છે, એટલે ત્યાં પાશ્ચાત્ય દેશોનું જે સંસ્કાર વિહિત પણ છે, ભારતની જે પ્રજામાં સંસ્કાર છે એ બેનો તફાવત જે છે એ તફાવત અંગે તૂટતો જાય છે, અંતર તૂટતું જાય છે, અને દિવસે દિવસે પરિસ્થિતિ અસંત પ્રસંગની અસત્સંગ પ્રસંગની એને તો અસત પ્રસંગ શું કહેવો કુસંગ કહેવો એ પરિસ્થિતિનો ઘેરાવો જાય છે। કૃપાળુજીના સમયમાં કદાચ અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અત્યારે કુસંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે, એમ કોઈ રાજકારણ ચર્ચા કરી કે અસત્સંગ અને કુસંગ એવી પરિસ્થિતિ છે અત્યારે, અને માજી તેથી અનાદી કાળનો હીન સત્વ થયો હોવાથી, હીન સત્વ થયો એટલે નબળો થયો, હીન સત્વ થયો એટલે જેને પોતાની શક્તિ અને તાકાત ગુમાવી દીધી છે એવો શેના પ્રત્યે ખ્યાલ આવે છે કે થોડો આ વિષયનું વાંચન વિચાર થયા પછી એમ ખબર પડે છે કે જો આત્મા પુરુષાર્થ કરે તો સમય દર્શન અને સ્વામીનું કરી શકે, પણ પુરુષાર્થ થતો નથી, પુરુષાર્થ હું કરી શકતો નથી, મારામાં પુરુષાર્થ જાગતો નથી, એ પુરુષાર્થની માર્ગ સંધ્યા પછી અનુભવાય છે। એ સ્થિતિ સ્વયંને સૂચવે છે, જાહેર કરે છે પરિસ્થિતિને કે આ જીવ શક્તિમાં ઘણો શક્ત થયો છે, ઘણી કાકા ગુમાવી ગયો છે, ઘણો નબળો થઈ ગયો છે, તેથી પોતાના આત્મકલ્યાણનો પુરુષાર્થ કરવાની ઈચ્છા હોય તો ઈચ્છા સફળ થતી નથી, આ પરિસ્થિતિ આજે ઊભી છે એ મને આવું લે છે। કે અસત પ્રસંગનો ઘેરાવો વિશેષ છે અને આ જીવ તેથી અનાધિકાર હોવાથી અસત પ્રસંગથી જીવેલા સંસ્કાર અને અસત પ્રસંગથી પ્રાપ્ત કરેલી મલિનતા એ મલિનતાના અથરના અથર અંદરમાં એમાં જામેલા છે કે પોતાની શક્તિ કોઈ બેઠે નથી. અનંત શક્તિનો ધણી હોવા છતાં જગન્ય મોક્ષમાં પ્રવેશ કરવાની શક્તિ કોઈ કઈ પણ એના જીવનની નુકસાન કઈ હોય શકે. કરોડપતિને ભરપૂર રૂપમાં આપવી પડે તો એના જીવના પ્રવૃત્તિ તો દર્શન પડે છે. આ તો અનંત સંપત્તિ ગણી છે. અનંત ગુણ એટલે અનંત શક્તિ કે પુણ્યની શક્તિ એની સંપત્તિનો માલિક છે. પ્રવૃત્તિ ગણી શકાય છે. આમાં તો એ ગુણ બે ગુણ ત્રણ ગુણ લાખનો કરોડનો અગણનો પછી એમને સંખ્યાથી બાદ થયો છેલ્લો ગુણ થયો છેલ્લા ગુણનો વાર નથી. આ વખતે અનંત છે એટલા બેહદ ગુણનો ભંડાર પોતે હોવા છતાં પોતે એટલો ગુણહીન શબ્દ થયો છે. આ કેટલો અનુભવ છે. એક એક શબ્દોમાં કૃપાળવાનો અનુભવ કેટલો છે કે એટલો બધો આ જીવહીન શબ્દ થઈ ગયો છે કે તેથી અવકાશ પ્રાપ્ત કરવા એને એના જગ્યા કરવા એ બધી પરિસ્થિતિના અવકાશ પ્રાપ્ત કરવા અને એ મલિનતાનો એ સંસ્કારોનો નાશ કરવા માટે નિવૃત્તિ કરવા માટે જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર સામે જ્ઞાન ક્યાં સવાલો લાગ્યું છું કે આવી ઘણી ખરાબ પરિસ્થિતિમાં પોતે મુકાઈ ગયો છે. ભલે અજાણપણે મુકાઈ ગયો છે કે જાણી જોઈને મુકાઈ ગયો છે એ ચર્ચા અત્યારે નથી. તો મુકાઈ ગયો છે એ વાત પ્રસિદ્ધ છે. એ વાત ગૌરવજક છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો હવે એનો નાશ કરવા માટે અથવા તો સત્સંસ્કાર અને આત્મસંસ્કાર કરે એના નિયમનો અવકાશ અને જગ્યા કરવા માટે જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે. સત્સંગ ઉપર કૃપાળુ એટલું બધું બદલ છે અને મહાન આચાર્યો અને મહામુનિઓનું એટલું બધું વિરોધન છે કે સત્સંગને એમણે અમૃતની રૂપમાં આપ્યું છે. સત્સંગને અમૃત કર્યું છે. અસત્સંગને ઝેર કર્યું છે અને અસત્સંગને સત્સંગને અમૃત કર્યું છે. જો એ મહાત્માઓના વચન ઉપર વિશ્વાસ હોય તો આ જીવે ઝેર દેવું કે અમૃત દેવું એનો ઉલ્લેખ અવશ્ય. જે સાધુ છે અજર અમર કર્મની પ્રાપ્તિ થાય છે, નિશ્ચિતપણે થાય છે, અનંતતાને થઈ છે, કોઈ નવી વાત નથી. અનંતતાને થઈ ચૂકેલી આ વાત છે. એના અનંત પુરાવાઓ છે કે જેથી આત્માઓ અને સંતાને વ્યાજના છે પરિપૂર્ણ દરેક દશામાં એવા અનંત પુરાવાઓથી સાબિત થયેલી આ વાત છે કે સત્સંગ અમૃત છે. તેથી સત્સંગનો જીવ આશ્રય કરે તો કોઈ રીતે કોઈ રીતે કાર્ય રીતે જે પુરુષાર્થ થાય છે અને જે વિચાર થયા ભાવના દર્શન કામ છે. सब सुनना माफ करना है अथवा के विषय में समझवा माटे आज विरोधना पत्र સત્સંગ વિષય આ વાત કરતા અમારા આત્મામાં આત્મજ્ઞાન આવિર્ભાવ અત્યારે થાય છે. જો કૃપાળુદેવના આત્મપરિણામની સ્થિતિ સત્સંગની વાત અનેક પત્રોમાં ઠામ ઠામ તો કરે છે, પણ આ પત્રમાંની વાત કરતા કે આ વાત કરતા તો અમને અત્યારે વાત કરતી વખતે અમારો આત્મગુણ આવી રહ્યા માને છે. તેથી એ વિષયને નામમાં લેતા લક્ષમાં લેતા એજન્ડામાં લઈને એનું નિરૂપણ કરતા એમ કહે છે અત્યારે તમારા આત્મામાં આત્મગુણ તે અર્થે અમે સત્સંગને નમસ્કાર કરીએ છીએ. એવો સત્સંગ પણ જીવને ઘણી વાર પુણ્ય રૂપે પ્રાપ્ત થયા છતાં પ્રણામ ગયો છે એમ શ્રી વિદ્રાવી રહ્યું છે. કેમ કે તે સત્સંગને ઓળખીને સંતોષને ઓળખી ઓળખાય એકાદ વખતે વાત સત્સંગને ઓળખી આ જીવે તેને કર્મ નિર્ધારિત થયું છે. કર્મ સ્નેહી ઉપાસન છે અને પ્રાપ્ત પ્રણા પર પ્રાપ્ત પ્રદાન થવા લઈને સંજ્ઞાનામ પરિસ્થિતિ વિસર્જન કરે છે એમ કહ્યું છે શ્રી વિદ્રાવ્યા. આપણે કહ્યું એ જ વાતની વિચારણા છે અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી આવિર્ભાવ પામીને શું થયું કે સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયું પ્રાપ્ત થયા આત્મગુણ આવિર્ભાવ પામીને સહજ સમાધિની દશા એવા સત્સંગને હું અત્યંત અત્યંત નમસ્કાર કરું છું. આટલે સત્સંગની મહિમા હોવાથી વારંવાર પોતે સત્સંગનો આશ્રય કરવાનું મૂળને સંબોધે છે એ વિશે વિશેષ વિશેષમાં સ્થિર ચિત્તથી અને ચિત્તની નિર્મળતાથી ગણપણે વિચારવા છે. ઉપદેશબોધ જો ઉપદેશબોધ જેવી અંતરમાં સ્થિતિમાં પ્રયોગમાં હોય તો સિદ્ધાંતબોધ શ્રવણ થાય કે ભલે પણ પરિણામ થઈ શકે નહીં. પત્રાંત 506માં ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ વિષયક ચર્ચા કરતા કૃપાળુદેવે આ વચન લખ્યું છે. આ કૃપાળુદેવનું વચન છે કે જો ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાં ન થયો તો સિદ્ધાંતબોધ માત્ર તેને શ્રવણ થાય તો ભલે શ્રવણ થાય થઈ શકે નહીં. કેમ કે કારણ છે ત્યાં કે જ્યાં સુધી બુદ્ધિનું પ્રયાસપૂર્ણ હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસ પણ બહુ જ સંભવે છે. આ વિષયનું
પ્રાપ્ત સંયોગોમાં અસંગ
असंवृत्त मनी दृष्टि न आवे तो सिद्धांत बोधना भाव को यहाँ के संग मान लगता है जिन्हें कि क्रिया व्यवस्था में सिद्धांत बोध ने उद्देश्य बोधना परस्पर सुमेल के तरीके से परस्पर एक क्रिया में संतुलन के तरीके से बैलेंस के तरीके से विषय सबसे मानवीय गुजर अनेक प्रकार की चर्चा दिवस अनेक प्रकार चर्चा दिवस है